నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో వైర్యాణం నమో వజ్రాయణం నమో లోయే సోపసాహనం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జయతు శాసనం. నమః సమైసారాయ శ్వానుపత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితే.
ఆ పుస్తకంలో పరిచయ స్వాధ్యాయం కలిగి ఏ వార్త థై గ్యో సార్ సర్వాత్మ పరిచయ కలిగి નિરપેક્ષ સ્વભાવ દ્રવ્યનો પર્યાય નિરપેક્ષ સ્વભાવ જેમાં પરની અપેક્ષા ના આવે એને નિરપેક્ષ કહેવાય. એ દ્રવ્ય સ્વભાવ એવો છે આત્માનો અનાદિ અનંત નાયક છે. નાયક હોવાથી એ પરિણામ માત્રથી ભિન્ન છે. અનાદિ અનંત ભિન્ન છે એમ રહિત છે અને એનો એક પર્યાય સ્વભાવ છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ એવો છે કે જેમાં નાયક જણાય ને પર ન જણાય એનો પોતાનો સ્વભાવ છે. નિશ્ચય નીતિ જ્ઞાન આત્માને જાણે છે જ્ઞાન અને વ્યવહારે પરને જાણે છે એમ નથી. પર્યાયનો સ્વભાવ જ અનાદિ અનંત આત્મા આશ્રિત આત્મા જાણતો જ પ્રગટ થાય છે. એમ કે અનાદિ અનંત બાળગોપાલ સૌને ભગવાન આત્મા જણાય છે, જાણે છે અને જણાય છે એવી સ્થિતિ અનાદિ અનંત છે. એ કોઈ નયનો પ્રયોગ એમાં જરૂર નથી. હવે આ જે વાત છે સ્વભાવની, એ સ્વભાવની વાત આવી શા માટે? રહ્યો સ્વભાવ ને પર્યાય સ્વભાવ એનું વિવેચન આવ્યું કેમ ને આ પુસ્તકમાં છપાણું કેમ અને કોના માટે છે? કે જે શરૂઆતના જીવો બિલકુલ આત્માને સમજતા નથી એવા અજ્ઞાની આત્માને નય નિક્ષેપને પ્રમાણથી સમજાવવામાં આવે છે અને નયને પ્રમાણથી એ અનુમાનમાં આવે છે કે આત્માનું આવું સ્વરૂપ છે. બીજું તો કોઈ ઉપાય નથી. એટલે વ્યવહારને એને નિશ્ચય નય દ્વારા આત્મા સ્વરૂપને સમજાવવાનું એક પદ્ધતિ છે. એ સાધન છે, અપેક્ષા એ તેને સાધન કહેવામાં આવે છે. એ એમાં થોડો ક્રમથી સમજીએ આપણે, ત્યારે ઠેઠ આ સ્વભાવ સુધી સમજવાની વાત સમજાશે. ક્રમ ક્રમ એનો ક્રમ છે. જેમ કે સ્વચતુષ્ટમાં પર ચતુષ્ટની નાસ્તિ છે, જેમ કે તત્વાર્થ સૂત્રમાં કહ્યું કે પાંચ ભાવો છે અસાધારણ, એ જીવના છે, એ જીવ જ છે, જીવ એનાથી અનન્ય છે, અન્ય નથી. જીવ અનન્ય છે, જીવ દ્રવ્ય, જીવ તત્વ નહીં, જીવ દ્રવ્ય પર્યાયથી અનન્ય છે, એમ ઉપસમ સૌક્ષમ ક્ષાયિક પરિણામથી પણ અનન્ય છે, અને પારિણામિક ભાવથી તો અનન્ય છે જ. બધી પર્યાયો સહિત શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવામાં આવે છે. તો એ જે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર અને સ્વકાળ સ્વભાવ, સ્વદ્રવ્ય એટલે દ્રવ્ય પોતે અતિરૂપે, સ્વક્ષેત્ર અસંખ્યાત પ્રદેશી, સ્વકાળ એટલે પરિણામ, પછી વિકાર હો, અવિકાર હો, નિર્મળ હો, પરિપૂર્ણ હો, બધી પર્યાયોમાં આવી જાય સ્વકાળમાં. અને સ્વભાવ એટલે નાત્રિકાળી ગુણો, એટલે ગુણ પર્યાય વ દ્રવ્યમ એમાં આવ્યું, એમાં ક્ષેત્ર આવ્યું. ક્ષેત્ર વિના ગુણો અને પર્યાય રહી શકતા જ નથી, માટે ક્ષેત્રની બહુ જરૂર હતી. અસંખ્યાત દેશી છે, એમાં ભાવ એટલે અનંત ગુણો છે, સ્વકાળ એટલે સમય સમય અનંત ગુણી અનંત પર્યાય પ્રગટ થાય છે, અને એનો આધાર દ્રવ્ય છે. એ દ્રવ્યને આધારે ગુણ અને પર્યાય રહેલા છે, અને ક્ષેત્રને આધારે દ્રવ્ય છે. ક્ષેત્ર વિના દ્રવ્ય ન હોય. એટલે સ્વચતુષ્ટમાં જ્યારે આવે પ્રમાણ જ્ઞાનનો વિષય, આગમ પ્રમાણ, એમાં ભેદ જ્ઞાન થઈ જાય છે કે આ આત્મા પરથી પતન ભિન્ન છે, મારે આ જગતના પદાર્થને આરે કાંઈ લેવા દેવા નથી. અનંત પરમાણુ એના ચતુષ્ટમાં, સિદ્ધ પરમાત્મા એના ચતુષ્ટમાં છે, પંચ પરમેષ્ઠી એના સ્વમાં છે, એમ છ દ્રવ્ય એનામાં છે, મારામાં, મારે પરદ્રવ્યની હારે કાંઈ સંબંધ નથી. પોતાના દ્રવ્યને પોતાના ગુણ પર્યાયની હારે સંબંધ છે. એને સ્વચતુષ્ટમાં પરચતુષ્ટની નાસ્તી, એ પ્રમાણનું દ્રવ્ય પરપદાર્થથી આત્માને જુદો પાડી દે છે. પ્રમાણનું દ્રવ્ય, પ્રમાણના દ્રવ્યમાં બધું લઈ લેવાનું, કોઈ પર્યાય બાદ નહીં, અનાદિ અનંત બધી પર્યાયો, એમાં સિદ્ધ પર્યાય આવી ગઈ, નિગુતિ પર્યાય પણ આવી ગઈ, એ પર્યાય સહિત દ્રવ્ય છે. હા, પર્યાયથી રહિત નથી, પર્યાયથી સહિત છે. પર્યાયથી સહિત દ્રવ્ય કોને જુદું પાડ્યું? પરદ્રવ્યને જુદું પાડ્યું. દેહ મન વાણી મારામાં નથી, ધન ધાન્ય દાસ દાસી મકાન કોઈ મારી ચીજ નથી. તદ્દન મમતા છોડી દે. તારે મમતા કરવી હોય તો આટલું છે, આ તો આવો આત્મા છે. બસ એ સ્વચતુષ્ટ પરચતુષ્ટને જુદું પાડે છે, પ્રમાણ બીજા પદાર્થને જુદું પાડે છે. નંબર વન. નંબર બે, આ કોના માટે દવા છે એ ધ્યાન રાખજો. અહીંયા જવું છે મારે, અહીંયા જે અટકેલો છે એને આ નિમિત્ત નહીં થાય. કે મારામાં જ રાગ દ્વેષ ને મોહ થાય છે, એવા જે પ્રમાણના વિષયનો પક્ષ એટલે શ્રદ્ધાનો વિષય બનાવ્યો, એને હું આવો જ છું, હું તો આવો જ છું, હું તો દુઃખી જ છું, એમ પરથી જુદો પડીને પણ જો આ પ્રમાણના વિષયમાં આવી ગયો, આગમ પ્રમાણ, સુધાસુપ્રિયનો પિંડ તે દ્રવ્ય, તો એને માટે આ પુસ્તક નકામું છે. એ તો તીવ્ર મિથ્યા દ્રવ્ય, ધ્યાન રાખજો. હવે એનાથી એક આગળ છે, આમાં તત્વાર્થ સૂત્ર ને આપણે રાખવું, પ્રવચન સારને પણ આમાં રાખવું. પ્રવચન સારે બરાબર છે, તત્વાર્થ સૂત્ર બરાબર છે. તત્વાર્થ સૂત્રે પરદ્રવ્યને જુદા પાડી દીધા, પણ તત્વાર્થ સૂત્રમાં એક બીજું છે. તત્વાર્થ સૂત્ર રાગને જુદું પાડીએ છીએ, ઉપયોગ લક્ષણમ ક્યાં રાગ દ્વેષ પહોંચતો પણ ઉપયોગ થી અનન્ય છે અને રાગ થી અન્ય છે, ભિન્ન છે. આ બીજા નંબર માં આવ્યો, ધ્યાન રાખ. ઉપયોગ થી અનન્ય છે, ઉપયોગ લક્ષણ છે ને આત્માનું, એ ઉપયોગ લક્ષણ છે. ઉપયોગ થી અનન્ય આત્મા છે અને મિથ્યાત્મના પરિણામ થી અન્ય છે. જ્યારે મિથ્યાત્મના પરિણામ છે ત્યારે મિથ્યાત્મના પરિણામ થી અન્ય છે, જ્યારે પરથી ભિન્ન છે ત્યારે મિથ્યાત્મના પરિણામ થી અનન્ય. પરથી ભિન્ન પાડવાની અપેક્ષા એ મિથ્યાત્મના પરિણામ થી રાગ થી અનન્ય માં પડાવ્યા. હવે રાગ થી ભેદ જ્ઞાન કરવું છે કે રાગ થી આત્મા અન્ય છે અને ઉપયોગ થી અનન્ય છે. એ ઉપયોગ લક્ષણ છે આત્મા, સમજી ગયા? આ બે નંબર માં આવ્યો, બે નંબર માં, સમજી ગયા? અરિયંત ના દ્રવ્ય ગુણ પર્યાય જેવો આત્મા છે એમાં આવી ગયો, અથવા સમયસાર ની બીજી ગાથામાં આવ્યો સમય, સમજી ગયા? એ પેલું જે પ્રમાણ હતું એ પરથી જુદું પાડતું હતું, આ જે પ્રમાણ છે એ રાગથી જુદું પાડે છે. સુધરીનો વિષય નથી. અને એટલું કામ કર્યું કે મારો આત્મા તો જ્ઞાનમય છે અને મારામાં તો જ્ઞાન થાય છે, રાગ મારામાં થતો નથી, રાગથી મારો આત્મા ભિન્ન છે. હવે અહીંયા આવ્યો તો પણ અનુભવ ન થાય, કેમ કે ઉપયોગથી અનન્ય છે એ શુદ્ધિનો વિષય નથી. આ તો શુદ્ધિના વિષયમાં આવ્યા પછી નિશ્ચય નહીં નો પક્ષ કેમ શુદ્ધિના પક્ષાથી એના માટે આ છે. બીજા નંબરમાં આવ્યો રાગથી અન્ય ઉપયોગથી અનન્ય તો પણ અનુભૂતિ ન થાય, કેમ કે શુદ્ધિનો વિષય નથી, ઉપાદય નથી, પર્યાય સાપેક્ષ દ્રવ્ય ઉપાદય નથી, પરિણામી દ્રવ્ય ઉપાદય નથી. પરિણામી લીધો પેલો રાગથી અનન્ય એ પરિણામી, અને રાગને જુદો પાડીને ઉપયોગથી અનન્ય પણ પરિણામી દ્રવ્ય લીધો. અહીંયા સુધી આવ્યો. પેલા તો પેલા નંબર સુધીમાં પેલા નંબરમાં આવનારા પણ કરોડોમાં કોક, કેમ કે પરની આને એકતા બુદ્ધિ વાળો એ પરથી જુદો પડ્યો જ નથી. દેહની ક્રિયા હું કરું, પરને સુખી દુઃખી કરી શકું, પર પદાર્થ મારા છે, મોટર બંગલા મારા છે, હીરા મોતી માણેક મારા, જળ જમીન મારું, દાસ દાસી મારા, એ તો હજી પ્રમાણના દ્રવ્યમાં ના આવ્યો, આગમના પ્રમાણમાં દ્રવ્યમાં ના આવ્યો. એ તો બે દ્રવ્યની એકતા વાળો છે. એ તો આવી જે એને જબરજસ્ત પકડ છે એને તો આ દેશના લાગુ નહીં. પણ એ ખ્યાલમાં આવે, ઓહો જ્યાં હું જાઉં મારા સ્વચંતુષ્ટ મારી સાથે આવે છે, ભલે મિથ્યાત્વ સાથે આવે, સુખ દુઃખ સાથે આવે, પણ મકાન ઘર ઝવેરાત મારી સાથે આવતા નથી, માટે એ પદાર્થ મારા કોઈ હોઈ શકે નહીં. કાલાજી ન્યાય સે બાત હૈ, જૈન દર્શન કી જો બાત હૈ ને, બહોત લોજિક ન્યાય થી બાત હૈ. તો ઇતમે આયા કે નહીં, તો એ પરદેવની હારે એક દટ્ટી અપેક્ષા એ સમજણ આવી ગઈ. ભેદનાન થયું, સ્વવિકલ્પ ભેદનાન. ક્યાં જાઓ ત્યાં પરિણામ મારી સાથે આવે, પર પદાર્થ મારી સાથે આવતા નથી, માટે પર પદાર્થ પુત્ર પુત્રી માતા પિતા ભાઈ ભગીની ભાર્યા મારા કોઈ. શું કહ્યું સસીભાઈ, સમજાણું કઈ? ભાઈ આ કામ થઈ ગઈ જરા, એટલે કહું છું. સમજવા જેવું આ છે, સ્વચતુષ્માં આવતા પરથી બિલકુલ જુદો પડી જાય છે, કઈ મારે સંબંધ નથી લેવાતો. કોના દીકરા મારા દ્રવ્ય ગુણ અને પર્યાય મારી સાથે આવે છે, જે જે પ્રકારના પરિણામ થાય તે પરિણામથી અનન્ય છું, પરથી અન્ય છું, પરથી અનન્ય, પરિણામથી અનન્ય. હવે એ આગમમાં આવ્યો, હવે એમાં અધ્યાત્મમાં આવે. આત્મા તો જ્ઞાનમય છે, તો ઉપયોગ લક્ષણ છે, ઉપયોગથી આત્મા અનન્ય છે, પણ રાગથી આત્મા અન્ય છે. અહીં આવ્યો તો પણ સમ્યક દર્શનનો વિષય નથી, દ્રષ્ટિનો વિષય નથી, કેમ કે પર્યાય સ્થાપિત દ્રવ્ય લીધો, પરિણામી દ્રવ્ય લીધો, માટે દ્રષ્ટિનો વિષય નથી, નિશ્ચયની નો વિષય નથી, વ્યવહારની નો વિષય થઈ ગયો. હવે જયારે ઉપયોગથી અનનિયમ આવ્યો અને અનુભવ ન થયો ત્યારે હવે ત્રીજા નંબરમાં એ આવે છે કે ઉપયોગથી પણ હું અન્ય છું. ઉપયોગ સમયની પર્યાય છે, નાશવાન છે, પ્રગટ થાય છે, તે મને પરદ્રવ્ય છે. આવે ને જાય એ જીવ તત્વ નથી. મારે જીવ તત્વ સુધી પહોંચવું છે. જીવ તત્વ સુધી પહોંચ્યો નથી આજ સુધી એક સમય માત્ર. કાલાજી, જીવ તત્વનો પક્ષ આવે પણ એ જીવ તત્વના પક્ષ પછી કેમ આવે થાય એ જાણતો નથી. અમે દાખલો આપ્યો છે અભિમન્યુનો કે ચક્રાવામાં ચડી ગયો, અંદર ઘૂસી તો ગયો પણ બહાર નીકળતા આવડ્યો નહીં, ભરી ગયો એમને. એમ નહી ચક્રના ચક્રાવામાં ચડી જાય જીવ. આ નહીં આવો ને આ નહીં આવો, આ નહીં આવો ને આ નહીં આવો. પોતાને એમ લાગે કે બરાબર છે, જેમ છે એમ હું જાણું છું, જેમ છે એમ હું જાણું છું, પણ તું જે રીતે જાણ્યા છે એ રીતે જીવ તત્વનું સ્વરૂપ નથી. જીવવો નથી. હવે શું ઉપયોગથી અનન્ય છે, હવે લે કે ઉપયોગથી અન્ય છે અને અનંત ગુણથી અનન્ય છું. પર્યાય માત્ર થી ભિન્ન અને અનંત ગુણથી અભિન્ન. ઉપયોગથી ભિન્ન છે એમ શુદ્ધ ઉપયોગથી ભિન્ન છે. પ્રમત અપ્રમતમાં બધી આવી ગઈ, કેવળ જ્ઞાનની પર્યાય આવી ગઈ, યથા ક્યાં ચારિત્ર આવી ગયું, શાયક સમ્યક દર્શનની પર્યાય આવી ગઈ. એનાથી મારો આત્મા રહી છે એમ વારંવાર 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 દ્રવ્ય પર્યાય વચ્ચેના ભેદ જ્ઞાન કરતા કરતા એને એક પક્ષ આવે છે. અનંત ગુણ નથી અને પરમ પારણામિક ભાવ નથી. પર્યાર્થિક ની નો પારણામિક ભાવ છે, દ્રવ્યાર્થિક નો પારણિક નથી. માટે જીવ તત્વ નું લક્ષણ નથી, પર્યાય નું લક્ષણ હોય ભલે. વર્તમાન જે જ્ઞાન ની પર્યાય છે એમાં જ્ઞાયક જણાય છે, ઉપયોગમાં ઉપયોગ છે. એટલે વર્તમાન જ્ઞાન ની પર્યાય માં જ્ઞાયક જણાય છે, પણ જે જ્ઞાયક જણાય છે એમાં આ ઉપયોગ નથી. એ જ્ઞાયક ભાવ તો ઉપયોગ થી રહી જ છે. એવો હું છું તો ભેદ નું લક્ષ છૂટી જાય છે. ભેદ જ્ઞાન માં ભેદ નું લક્ષ છૂટે છે અને અભેદ નો અનુભવ થાય છે. પેલા બોલ માં બીજા પા આવ્યો તો રાગ નું લક્ષ છૂટું, અહીંયા આવ્યું તો ઉપયોગ નું લક્ષ છૂટી ગયું. ઇન્દ્રિય જ્ઞાન સે તો ભેદ જ્ઞાન હે, વો તો આ ગયા. રાગ સે અન્ય માં, ઇન્દ્રિય જ્ઞાન સે અન્ય હું આ ગયા. અભી તો જો ઉપયોગમાં જ્ઞાયક જણાય છે, અનુભવમાં આવે છે જ્ઞાયક. હે જ્ઞાયક બાળ ગોપાલ સૌ ને અનુભવમાં આવે છે. અનુભવમાં જે આવે છે જે પર્યાયમાં અનુભવમાં આવે છે પર્યાય આત્મામાં નથી. એના સામાન ને અવલોકતો વિશેષ ને વિશેષ નું લક્ષ છૂટી જાય છે, ભેદ નું લક્ષ છૂટી જાય છે. ભેદ નું લક્ષ થતા એને શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. હવે એ શુદ્ધ ઉપયોગ પ્ર પ્રગટ ન થાય અને અહીંયા અટકે કે હું નાયક છું, પ્રમત્ત પ્રમત્તિ રહી છું, ઉત્પાદિતથી ભિન્ન છું, હું ધ્રુવ પરમાત્મા છું, અહીંયા આવ્યો એ વિકલ્પમાં આવ્યો. નિશ્ચય નહીંનો જે વિકલ્પ છે ને એ અનંતાનુભૂતિ રાખે. પર્યાય માત્ર તો ભિન્ન જ છે, જીવમાં પર્યાય હોય જ નહીં, અને ગુણ વગર નો કોઈ જીવ ન હોય, પર્યાય વાળો કોઈ જીવ ન હોય અને ગુણ વગર નો કોઈ જીવ. જ્ઞાન આનંદ વિભુત્વ શક્તિ પ્રભુત્વ શક્તિ અનંત અનંત ગુણે બિરાજમાન પરમાત્મા છે તે હું છું. એમ ત્રિકાળી સ્વભાવમાં લક્ષમાં આવ્યો વિકલ્પાત્મક ભૂમિકામાં, પક્ષ આવ્યો પક્ષ, પક્ષ આવ્યો કોઈ લક્ષ નથી થતું. પક્ષમાં આવી ગયો પણ લક્ષ મગર એ વિકલ્પ હૈ ઉસમે કુછ આનંદ નહીં આતા. ઉપયોગમાં ઉપયોગ છે એમાં આનંદ આવતો નથી. ઉપયોગમાં રાગ તો હૈ નહીં, કર્મ નો કર્મ તો હે નહીં. ઉપયોગમાં રાગ નથી અને ઉપયોગમાં ઉપયોગ નથી, એસા મેં હું
બરાબર
શું કહ્યું? મેં
રાગ નથી,
રાગ કર્મ નો કર્મ એ મારામાં નથી ઉપયોગમાં એમ કહ્યું. પણ જે કાળી ઉપયોગ છે એમાં આ ઉપયોગ નથી એ હું છું. હા, ત્યાં સુધી ઉપયોગ થઈ જાય. હવે એ કેવી રીતે થાય એના માટેના પુસ્તક છે. નિશ્ચય નહીંમાં આવ્યા પછી જો સ્વભાવનું જોર આવી જાય તો સહજ વિકલ્પ તૂટી જાય અને પક્ષાધિકરણ થાય અને અનુભૂતિ થઈ જાય. આ ગુરુદેવના પ્રતાપે નિશ્ચય નહીંના પક્ષમાં આવ્યા વિના કોઈ જીવ પક્ષાધિકરણ થતો નથી. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય, ત્રણેયમાં જ્ઞાન લીધું બેન, નિમિત્તની હારે ઉપાદાન ને મેળવું, નિમિત્તની હારે ઉપાદાન ને મેળવું તો મેળવું ખરું પણ અનુભવ નથી. કેમ કે દ્રવ્ય ગુણ પર્યાય વાળો આત્મા લીધો એને. એને શું કર્યું કે પર્યાય નું લક્ષ છોડી, ગુણભેદ નું લક્ષ છોડે છે. ત્રિકાળી જ્ઞાનાનંદ પરમાત્મા ને પેલા મન વડે કરી લે છે અને પછી મન વિશ્રામ પામે છે, અનુભવ થાય છે એવી ચીજ છે. પર્યાયની હારે કેવળીની હારે આની પર્યાય મળી જાય છે. કેમ કે એની પર્યાયમાં આત્મા જણાય છે, મારી પર્યાયમાં પણ આત્મા જણાય છે. મારામાં રાગ નથી, એનામાં રાગ નથી. એ રાગને તો આપણે પેલે કાઢ્યો, હવે ઉપયોગને લીધો, સમજી ગયા? ઉપયોગથી અનન્ય છે એમાં સદુપયોગ નથી થતો, ઉપયોગથી અન્ય છે એમાં સદુપયોગ થઈ જાય. કેમ કે પર્યાય છે ને, પર્યાય સહિત અનન્ય જે કહ્યું ને એ વ્યવહારને એનો વિષય થઈ ગયો. કઈ વાંધો નહી, ગલતી થાય ને ગલતી મટી જાય, બસ એક સમય ની ભૂલ છે. આવું સ્વરૂપ છે બેન, અહીંયા સુધી આવ્યો હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, અકારક છું, અવેદક, અકર્તા અને અભોક્તા છું અને અનંત ગુણનો પિંડ છું. પ્રમત અપ્રમત મારામાં નથી, તેથી હું એને કરતા ભોગતા નથી, એના જ્ઞાતા પણ નથી. સમજી ગયા? એવી એક જ્ઞાનની પર્યાયનો પક્ષ આવે છે, એક દ્રવ્યનો પક્ષ આવે અને એક જ્ઞાનની પર્યાયનો પક્ષ આવે. શું કહ્યું? ફરીને તું સમજે, સમજે. પેલા દ્રવ્ય કા પક્ષ ક્યાં આયા કે ઉપયોગ મેરે સે ભિન્ન હૈ, ક્યુકે નાશવાન એક સમય પરથી પર્યાય હૈ, તો મેરે મેં નહીં, મેં અનંત ગુણ કા પિંડ હું. તો દ્રવ્ય કા નિશ્ચય આ ગયા, ઓર જ્ઞાન કી પર્યાય કા પણ પક્ષ મેં આયા, નિશ્ચય કા પક્ષ મેં. અભી અનુભવ નહીં હોવા કે જ્ઞાન કી પર્યાય પર કો નહીં જાણતી હૈ, નિશ્ચિત ક્યા. જાણનાર ને જાણે છે, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે. જાણનાર છું ને જાણનાર, જાણનાર છું એ દ્રવ્યનો પક્ષ આવ્યો, અને જાણનાર જણાય છે એવો જે વિકલ્પ એ પર્યાય નો પક્ષ છે. વિષય એક જ લીધો એને, તો પણ પર્યાય નો નિશ્ચય નહીં નો પક્ષ છે. હવે સૂક્ષ્મ વાત છે, પછી આપ લેશું ઉપરથી વાત કરું છું. બે પ્રકારના પક્ષ આવે છેલ્લે, છેલ્લે આવી જાય છે, છેલ્લે બેન આવે છે, દરેક ને આવે છે. પક્ષમાં બે પ્રકારના પક્ષ આવે, એક પ્રકારનો પક્ષ હોય અને બીજા પ્રકારમાં વ્યવહાર ઉભો થાય
તો નહીં,
તો એ સમ્યક ની સન્મુખ
નથી. બરાબર, બે આવા જોઈએ,
બે પક્ષ આવે છે. પરિણામ માત્ર ભિન્ને પરિણામ નું કરતા નથી એવું અકારક અવેદક નાયક આત્મા ચિદાનંદ છે. એ દ્રવ્યનો પક્ષ આવ્યો, અને જ્ઞાનમાં શું લીધું કે પર જણાતું જ નથી, જાણનાર જણાય છે. જાણનાર જણાય છે તો પણ જણાયો નહીં, ઈ શું એ વાત સમજવા જેવી છે. પણ જે પર્યાયના વ્યવહારમાં ઉડ્યો ગયો છે અને દ્રવ્યના વ્યવહારમાં ઉભો છે, એને તો નિશ્ચય નહીં પક્ષ જ આવ્યો નથી, તો પક્ષાતી જ્ઞાન ક્યાંથી થાય? હવે આ પુસ્તક આપણે શરૂઆત કરીએ એમાં બધો ખુલાસો ઘણો આવશે. ઉપરથી પેલા વાત મુદ્દાની કરી નાખી, બધું એમાં આવી ગયું, આવી ચૂકત આવી. બે પ્રકારના પક્ષ આવે છે છેલ્લે, અનુભવ કાળ પહેલા અંતર્મૂર્તમાં દ્રવ્યનો પક્ષ આવે છે, પર્યાય માત્ર થી ભિન્ન છે, પ્રમત અપ્રમત મારો આત્મા રહીત છે. અને મારા જ્ઞાનમાં સામાન્ય જણાય છે, વિશેષ જણાતું નથી એવો વિકલ્પ.
બરાબર,
એ જ્ઞાનની પર્યાયનો પક્ષ છે. જ્ઞાનની પર્યાય પ્રગટ ન થઈ ત્યાં સુધી અજ્ઞાન છે, હજી ત્યાં સુધી માનસિક જ્ઞાન છે, આત્મિક જ્ઞાન પ્રગટ ન થયું. એ અંદર પક્ષ આવ્યો કે નહીં, એ પક્ષ જોરદાર આવે છે ને, એમાં સ્વભાવનું બળ આવી જાય છે. બે પ્રકારના સ્વભાવનું બળ આવે છે, બે પ્રકારના સ્વભાવનું બળ એક સમયમાં આવતા બે પ્રકારના વિકલ્પ ની અનુભૂતિ થાય છે. આ તો છેલ્લી કોટીની વાત છે, અભ્યાસ કર્યા પછી જે નય ચક્રના ગોથા ખાતો હોય, નહીની ઇન્દ્રજાળ, હે ભગવાન દાદાજી મુનિરાજ ફરમાવે છે, તો આમ બે સરખો નથી દેખાતો, એક બાજુ બે અગાઉ મુનિરાજ, મુનિરાજ અર્યંત ભગવાનની સામે કે છો ઉભી રહી, હે ભગવાન સર્વજ્ઞેવ, આ તારી ઇન્દ્રજાળ છે, આ નહીં આવો ને આ નહીં આવો એ તો તારી ઇન્દ્રજાળ છે. કેમ કે જે નહીં થી કહે છે એવું સ્વરૂપ નથી, નહીં થી જે બતાવે છે એવું સ્વરૂપ ખરેખર નથી. કેમ કે નહીં થી અનુમાન થાય પણ અનુભવ ન થાય, માટે નયાતિક્રાંત થવાનો ઉપાય એ આમાં બતાવ્યો છે. નયાતિક્રાંત નહીં સુધી તો આવ્યો. ખરેખર તો બે પ્રકારના પક્ષમાં પણ અનંતકાળથી આ જુદી આવ્યો નથી, પક્ષમાં આવ્યા પછીની આ વાત છે. ખબર પડી જાય કે આ પક્ષમાં નથી આવ્યો, પર્યાયના પક્ષમાં નથી ને દ્રવ્યના પક્ષમાં નથી, ખ્યાલ આવી જાય. વાત છે, બસ ટાઈમ લાગશે. અરે સુધરીનો પક્ષ કદી આવ્યો નથી, શાસ્ત્રકાર કહે છે વ્યવહારનો પક્ષ અનાધિકાળનો છે અને શુદ્ધિનો પક્ષ કદી આવ્યો નથી, વિરલ છે અને ઉપદેશ પણ વિરલ ક્યાંક ક્યાંક છે. એ વાતો છે. હવે આ શરૂ કરીએ. ઉપરથી હું ગયું તો ખુશી પણ હતી અને મુંબઈમાં ચર્ચા થઈ. બેને બેન નર્સ છપાવો રહેવા દો, આપણે આપણું કરીને ભાગી જાઓ, પણ કાંઈ નથી. હા, આને સમજનારા બહુ બિરલા. હા, એક જણાનો ટેલિફોન આવ્યો, બીજા જણે વાત કરી રૂમમાં. હા, એક વેત એક ઊંચા થઈ જાય છે વાત કરનાર, જે સમજે છે આને સમજે છે ઈ. હો, હા સમજ મેં ઉસકે આ જાતા હે કે ઓહો આ વાત તો કોઈ અપૂર્વ છે. પ્રથમ પ્રવેશ દ્વાર એ આપણે લઈ લઈએ અને પછી દ્રવ્ય સ્વભાવને પર્યાય સ્વભાવની વાત આવશે, એના પણ 6-7 પાના. ઘણા પાના થી 11 અને 1-11 12 પાના છે. પ્રથમ પ્રવેશ દ્વાર. પ્રવેશ દ્વાર એટલે શું? ક્ષેત્ર વિશુદ્ધિ કહેવાય. કે એલર્ટ થાવ, તમે શું વિષય આવે છે હવે, એલર્ટ થઈ જાઓ, સાવધાન. તમારા મનમાં બીજું ગૂંટાતું હશે તો દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ જે આવવાનો છે 12મા પાનાથી એ તમને ખ્યાલમાં નહીં આવે.
બરાબર,
સાવધાન થાવ. સમો વર્તો સાવધાન. કે લગ્ન વખતે નક્કી અમે કહીએ કે નહીં, અમારે કહેતા નહીં. સમો વર્તો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, એમ કહે છે ને. એમ આ પ્રવેશ, પ્રથમ પ્રવેશ દ્વાર, આ ક્ષેત્ર વિશુદ્ધિ એકદમ એલર્ટ થઈને ઉપયોગમાં તારા એકાગ્ર થઈને આ વિષય શું કહેવા માગે છે. આ વિષયને સંક્ષેપમાં આચાર્ય ભગવાને કહી દીધો છે. આ કોઈ નવી વાત નથી, આ વાત કોઈ નવી નથી, સમજી ગયા. એના માટે 69મો કળશ આચાર્ય ભગવાને સમય સારમાં થયો છે. પક્ષાતી કેમ થવાય અને પછી 20 કળશ મૂક્યા છે, એ બધું શાસ્ત્રમાં છે. એનું આપણે હળવું કરીને સાદી ભાષામાં આમાં ઉતાર્યું છે, હું તો શાસ્ત્રમાં છે. નમઃ સમયસારાય. અધ્યાત્મ સ્વાનુભવ પ્રેરણા મૂર્તિ પરમ ઉપકારી પરમ પૂજ્ય ગુરુદેવશ્રી ગાંધી સ્વામી આ કાળમાં તીર્થ મોક્ષ માર્ગ સ્થાપ્યો. એ સ્થપાયેલા તીર્થની સુરક્ષા કરનાર પૂજ્ય ગુરુદેવ શ્રીના અનન્ય ભક્ત તમારું નામ લખ્યું છે. એ માંથી ધરેલા બે ગુણ એક અને બે
પ્રવર્તક સાનુભવ પ્રેરણા મૂર્તિ પરમ ઉપકારી પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી કાંજી સ્વામી એ આ કાળમાં તીર્થ મોક્ષ માર્ગ સ્થપાયેલ તીર્થની સુરક્ષા કરનાર પૂજ્ય ગુરુદેવશ્રીના અનન્ય ભક્ત શુદ્ધાત્મવેદી સિદ્ધાંત બોધ રસિક સૂક્ષ્મ અધ્યાત્મ રહસ્યોના ઉદ્ઘાટક સૂક્ષ્માથી સૂક્ષ્મ અખિલા શલ્યોના સુપ્રસિદ્ધ ચિકિત્સક અધ્યાત્મ જગતના સુપ્રસિદ્ધ શ્રીનો પ્રવક્તા પૂજ્ય શ્રી લાલચંદભાઈના મુખારવિંદમાંથી ધરેલા બે ગુઢ રહસ્યો, એક દ્રવ્ય સ્વભાવ અને બીજો પર્યાય સ્વભાવ. આત્માર્થી પ્રેમાશ્રુઓને અર્થતા અતિ હર્ષ થાય છે.
હવે વિશ્વના દરેક પદાર્થની જેમ આત્મ વસ્તુ દ્રવ્ય પર્યાય આત્મક હોવાથી અનેકાંતિક છે, તો ધ્યાન રાખજો. હું આ આત્મા છે એ સામાન્ય સ્વરૂપ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એમ જગતના પદાર્થો દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એમ આત્મા પણ દ્રવ્ય રૂપે પણ છે અને પર્યાય રૂપે પણ છે, પર્યાયો પણ થાય છે. દ્રવ્ય પર્યાયાત્મક હોવાથી અનેકાંતિક છે, તેને સમજાવવા માટે ભગવાનની તથા તદ અનુસારીની સંતોની વાણી દ્વિનય આશ્રિત હોય છે, નિશ્ચય નહીં આમ ને વ્યવહાર નહીં આમ. કેમ કે વસ્તુ દ્રવ્ય ને પર્યાય સ્વરૂપ છે બે ધર્મ વાળી, તો બે ધર્મને બતાવનારી બે નહીં હોય હોય ને હોય જ. જો એક જ ધર્મ હોત તો એક જ નહીં હોત, પણ ધર્મ બે છે, દ્રવ્ય રૂપે પણ જાતમાં છે અને પર્યાય પણ દેખાય છે, તો એને જાણનારી કહેનારી જોનારી બે નહીં ભગવાને કહી છે. માટે ભગવાનની તથા સંતોની વાણી દ્વિ નહીં આશ્રિત હોય છે. આમ સમજાવવા, ધ્યાન રાખજો, સમજાવવા બીજાને તથા પોતાને સમજવા માટે નયોનો પ્રયોગ હોય છે. સમજાવવા માટે બીજાને અને પોતે ચિંતન કરતો હોય તો પોતાને સમજવા માટે બે નયોનો પ્રયોગ હોય છે. સમજાવવા માટે પણ બે નય હોય છે, સમજવા માટે પણ બે નયોનો પ્રયોગ હોય છે. પરંતુ આત્મ અનુભવ નયાતિક્રાંત હોવાથી નયો દ્વારા જ વસ્તુને જાણવા અટકતા સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. આ નહીં આવો ને આ નહીં આવો, એમાં પંડિત થાય પણ જ્ઞાની ન થાય. આ છે જ્ઞાની થવાની વાત છે. બે નહીં સુધી તો 11 અંગ ભણી ગયો, એમાં બે નહીં નું તો જ્ઞાન એને પૂરેપૂરું હોય છે. અનેકાંત નું નહીં ને તો ગોળીને પી ગયા છે દ્રવ્યલિંગ મુનિ. નવમી ગ્રેવેકે જાય છે પણ મિથ્યાત્વ લઈને જાય છે. જો 11 અંગ નો ઉઘાડ મિથ્યાત્વ નો છેદ ન કરી શકો, સમજવા જેવું છે. પિંકી ક્યાં કહા, આજ કા જ્ઞાન કા ઉઘાડ તો ઉસકે પાસ કુછ ઇન્દ્રિય જ્ઞાન કુછ નહીં હૈ. વો ઇન્દ્રિય જ્ઞાન કિતના 11 અંગ ને 9 પૂર્વ હજારો લાખો કરોડો શ્લોક કંઠસ્થ એકદમ, તો ભી મિથ્યાત છૂટા નહીં. ઇન્દ્રિય જ્ઞાન કી પ્રવૃત્તિ મેં તો છૂટતા નહીં હૈ, બલકે બઢતા હૈ. મેરા ઓર આપકા આત્મા સબ નેવી ગ્રેવ સુધી જાય. દ્રવ્યલિંગ મુનિ થયો છે, શાસ્ત્રકાર કહે છે. અનંત વાર દ્રવ્યલિંગ મુનિ થયો ને ગયો, પણ એક મિથ્યાતો નો કણિયો પણ પૂરામાં પૂરો છે. 11 અંગ નું ફળ એને મોક્ષ માં લઈ જાય નહીં લઈ જાય, પણ મિથ્યાત્વ નો કર્યો નિગોધ માં લઈ જશે. એવું કાળ તો ભેડાઈ જશે. કેમ કે નાયક આશ્રિત નથી, પરાશ્રિત જ્ઞેય આશ્રિત ઉઘાડ છે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય આશ્રિત છે, અતિન્દ્રિય જ્ઞાન આત્મા આશ્રિત છે. એ તો એને કામ કર્યું નહીં. એટલે કે છે કે પરંતુ આત્મ અનુભવ નયાતિક્રાંત હોવાથી નયો દ્વારા જ વસ્તુને જાણવા અટકતા સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. આ નહીં થી આવો ને આ નહીં થી આવો, એમાં કઈ વાતમાં માર્ગ નથી, અનુભવ ન થાય. હવે આગળ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં નય ચક્રના આધારથી પંડિત શ્રી ટોડમલજીએ ફરમાયું કે તત્વના અવલોકન સમય અનુભવના સમયે નહીં, અવલોકન વિચાર, આ આત્મા આવો છે આ નહીં આવો છે, આવી છે દ્રવ્ય આવી છે ગુણ આવા છે, એમનો અવલોકન કહેવાય. અનુભવ જુદી ચીજ ને અવલોકન જુદી ચીજ. અવલોકન મનનો વિષય છે, અનુભવ જ્ઞાનનો વિષય છે, એમાં ફેર છે. અવલોકન સમયે શુદ્ધાત્માને યુક્તિથી અર્થાત યુક્તિનો અર્થ કરે છે, નહીં અને પ્રમાણ વડે યુક્તિના બે અર્થ, પ્રમાણ અને નહીં, એને યુક્તિ કહેવાય. વડે પહેલા જાણે, આરાધના સમયે નહીં, અનુભવના સમયે નહીં, કારણ કે અનુભવ પ્રત્યક્ષ છે. આ અવલોકન નહીં થી અવલોકન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે. એ અનુભવના કારણે આ નહીં નિક્ષેપ ને પ્રમાણ કોઈ વિકલ્પ રહેતા નથી, અસ્ત પામી જાય છે. જેવી રીતે અભિમન્યુને ચક્રવ્યૂહમાં પ્રવેશ કરતા આવડતું હતું, પરંતુ તેમાંથી બહાર નીકળતા ના આવ્યું, તેમ અજ્ઞાની શાસ્ત્રના અવલંબનને, આત્માનું અવલંબન નહીં, શાસ્ત્ર કા અવલંબન લેતા હૈ. માન્યતા બે કે શાસ્ત્ર કા અવલંબન લેને સે સમ્ય જ્ઞાન હોતા હૈ, પ્રતિમા કા દર્શન કરને સે સમ્ય દર્શન હોતા હૈ, સીધી બાત હૈ. એસા નહીં હૈ, નિમિત્ત કા કરતે ને. અજ્ઞાની શાસ્ત્રના અવલંબનને નહીં ચક્રમાં પ્રવેશે છે, પરંતુ તેમાંથી પાર થઈ પક્ષાતિક્રાંત થવાની વિધિથી અજાણ છે. કેમ પક્ષાતિક્રાંત થવાય એની વિધિ આવડતી નથી, એટલે નહીં ના ચક્રાવામાં ચક્રાવામાં ચડીને ચાર ગતિમાં રખડે છે. થોડો ટાઈમ સ્વર્ગમાં જાય, થોડો પાછો મનુષ્ય થાય, વળી તર્ક વિરોધમાં જાય, એમને ચાર ગતિમાં રખડે. ઇન્દ્રિય જ્ઞાન બિલકુલ સારું નથી કરતો આત્મા, કેમ કે જ્ઞેય છે, ધ્યેય પણ છે, પરદેવ પણ છે. પ્રસ્તુત ચર્ચામાં, એટલે આ પુસ્તકની ચર્ચામાં, પક્ષાતિક્રાંત થવાની ગૂઢવિધિ સમજાવતા કે દ્રવ્ય સ્વભાવને સ્વભાવથી જો અને પર્યાય સ્વભાવને પણ સ્વભાવથી જો, કોઈ નહીંથી ન જો. નહીંથી જોતા સ્વભાવની પ્રાપ્તિ થતી નથી, કેમ કે નહીં પરોક્ષ છે અને જ્ઞાન પ્રત્યક્ષ છે. નહીં જ્ઞાન છે એ શુદ્ધ જ્ઞાનનો અંશ છે, એ પરોક્ષ છે, મનના સંગે થાય છે, મનમાંથી ઉત્પન્ન થાય છે નહીં, અને જ્ઞાન આત્મામાંથી ઉત્પન્ન થાય છે. નહીંનો જન્મ મનમાંથી ઉત્પન્ન થાય નહીં, નિશ્ચય નહીં હોય કે વ્યવહાર નહીં, એ આત્માશ્રિત નથી, મન આશ્રિત છે. અને જ્ઞાન છે એ આત્માશ્રિત છે, એમાં સીધો પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. નહીંથી જોતા સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાની જેવો શાસ્ત્રનો ઘણો અભ્યાસ કરવા છતાં સ્વભાવની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શન અને જ્ઞાયક સમ્યક જ્ઞાનની વંચિત છે, તેઓ કેવળ નયોના વિકલ્પોમાં રોકાયેલા છે અને નહીં અતિક્રાંત થવાની કળાથી તેઓ અજાણ છે. કેમ નહીંથી અતિક્રાંત થવાય એ જાણતા નથી. આવી વસ્તુ આમાં પક્ષાતિક્રાંત થવા માટે મોટા મોટી વાત છે, ભૂમિકા અનાદિકાળનો છે. અજ્ઞાની જીવોને એક વાર એ અનાદિનો છે શબ્દ આવ્યો, પણ શુદ્ધ નહીં નો પક્ષ કદી આવ્યો નથી, આજ અનંત કાળથી આજ સુધી નથી. એમ કે છે પક્ષો, પક્ષાતિક્રાંત નહીં, પક્ષે નથી આવ્યો. પક્ષના બે અર્થ હતા, અનુભૂતિને પણ પક્ષ કહેવાય અને અનુભૂતિ પહેલા અપૂર્વ પક્ષ આવે છે એને પણ સુદ્રીનો પક્ષ કહેવાય. એટલે સુદ્રીનો પક્ષ જ આવ્યો નથી, એ પ્રમાણમાં અટકેલો છે. યોગથી રહિત છે આત્મા, એ બેસતો નથી. રાગથી રહિત બેસી ગયો, પરથી ભિન્ન બેઠું, પરથી ભિન્ન રાગથી અનન્ય, અહીંયા બરાબર છે કે, અને પછી ઉપયોગથી અનન્ય એ બરાબર છે, અને રાગથી અન્ય બરાબર છે, પણ ઉપયોગથી અન્ય છે આત્મા એ બેસવું કઠોળ છે. એ કદાચ બેસી જાય તો પક્ષાતિક્રાંત થવું એનાથી કઠિન પણ છે ને સેલામાં સેલું છે, અહીંયા સુધી આવે ને એ પામે છે, એ પામે એને શક્યતા વધારે. પ્રમાણ પક્ષમાં તો શક્યતા છે, પ્રમાણ કયો કે વ્યવહાર કયો, વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે જ નહીં. અનેકાંતિક માંથી પણ એકાંત કાઢો,
પ્રમાણના પક્ષમાં હોય તો એને તો હજી નિશ્ચયનો પક્ષ આવતું
નથી, આવતો નિશ્ચયનો પક્ષ નથી, તો વ્યવહારનો પક્ષ છે. પ્રમત અપ્રમતિ રહિત કયો ચોખ્ખો પાઠ છે,
પ્રમાણ કા પક્ષ
क्या
उपयोग से सैर
हाँ सही
ये प्रमाण का
प्रमाण का पक्ष है मगर
उपयोग से रहित मानना ये सूचना का पक्ष है
हाँ उपयोग से सहित मानना व्यवहार का विषय है प्रमाण का पक्ष
व्यवहार
उपयोग से सहित ही व्यवहार छे
उपयोग से रहित
ये निश्चय नहीं छे ये निश्चय नहीं विषय छे उपयोग से रहित ज छे केवल ज्ञान थी रहित छे आप बड़ी कोई एम के उपयोग थी तो रहित हो ज नहीं ए त्रणे काल उपयोग थी रहित हो ये जीव तत्व कहेवामां आवे छे ले आ बस एवी बात चलो ઉપયોગ સહિત છે એ તો પણ પર્યાય થી રહિત જ છે એને ભલે પર્યાય થી સહિત માને ઉત્પાદિત થી રહિત છે પર્યાય થી રહિત છે ઉપયોગ થી સહિત માને છે ને મિથ્યાત્વ થી સહિત માને છે આત્મા લે પર્યાય થી સહિત લીધો ને રહિત પછી અનુભવ ના કાળે સહિત થાય છે એ જુદી ચીજ છે એ જુદી ચીજ છે પણ અનુભવ પેલા સહિત નું પડખું ન સેવાય રહિત નું પડખું સેવો તો અનુભવ થશે અનુભવ થશે તો સહિત નું જ્ઞાન રહિત નું ભાન ને સહિત નું જ્ઞાન સમય એક સહિત થી ઉપડ્યો છે અનંતકાળ થી હવે થોડો ટાઈમ છ મહિના તો પ્રેક્ટિસ કરે રહિત છે નિશ્ચયાભાસ પણ નહીં થાય નિશ્ચય નહીં વ્યવહાર નહીં થી રહિત હોવા છતાં નિશ્ચયાભાસ નથી ઉપયોગ છે વ્યવહાર નહીં વિષય છે એમાં આનંદ ગુણ ક્યાં છે એમાં પરમ પારણામિક બળ લક્ષણ ક્યાં છે નાશમાન છે ઉપયોગ છે પલટે છે ઉત્પાદે 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 હવે કેવળ જ્ઞાન થી ભિન્ન છે પછી ઉપયોગ તો સાધારણ વસ્તુ થઈ શુદ્ધ ઉપયોગ વાળો એમ કે છે કે શુદ્ધ ઉપયોગ તેઓ રહી છું જેને શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે એ પુરુષ કહે છે કે મારો ભગવાન આત્મા શુદ્ધ ઉપયોગ થી રહિત છે ભલે શુદ્ધ ઉપયોગે મને પ્રસિદ્ધ કર્યો મને શુદ્ધ ઉપયોગે પ્રસિદ્ધ કર્યો વાત સાચી છે ધ્યાને ધ્યેય કર્યું પણ ધ્યાનાવલી મારામાં નથી ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન આત્મામાં નથી એ નથી રહીત આત્મા બનબોક્ષના પરિણામથી રહિત છે રહિતનો પહેલો પાઠ છે અનુભવ થાય તો સહિતનું જ્ઞાન થાય હળવેથી કહી દેવાનું બાકી બહુ તેના ઉપર જોર નહીં આપવાનું કેમ કે ભક્તો ઓલો હતો સહિતનો અમે કહેતા હતા પેલાથી સહિતનું તમે પેલા છે તો સહિત આવ્યા ને તારું સહિત ને આનું સહિત છે ભાઈ તને કઈ ખબર નથી એક સહિત વાળો મિથ્યા જ્ઞાની છે એક સહિત વાળો થયો ને એ સમ્ય જ્ઞાની છે કેમ કે રહિત નું શ્રદ્ધાન ને સહિત નું જ્ઞાન શ્રદ્ધાનમાં રહિત છે જ્ઞાનમાં સહિત છે સમય એક લોકી કપરો વાત છે શું આ કઈ ખોટેથી કહેવાય એવી વાત નથી સત્ય શું કામ થાય બાકી તો તીર્થંકર પાસેથી કોરો આવ્યો શું કરવાનું કોઈ કોઈના કહેવાથી કોઈ સમજે મહેનત જ ન કરવી કોઈને સમજાવવાનું ધ્યાન રાખવાનું નકર આપણું બગડી જાય બગડી જ જાય કઈને છૂટી જાવ આવું સમજે સમજો એ સમજે બાકી